નમસ્કાર અને એકત્ર જ્ઞાન ગોષ્ઠિમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણે ચારે બાજુ છે, છતાં આપણે તેના વિશે ભાગ્યે જ વિચારીએ છીએ. આપણે જે જમીન પર ચાલીએ છીએ, જે પર્વતોને દૂરથી જોઈએ છીએ, તે બધું કેટલું સ્થિર અને કાયમી લાગે છે, નહીં?
હા, લાગે તો એવું જ, જાણે કે તે હંમેશાથી આમ જ હતું અને હંમેશા આમ જ રહેશે.
પણ હકીકત એ નથી.
બિલકુલ નથી. હકીકત એ છે કે આ એક ભ્રમ છે. પૃથ્વીની સપાટી કોઈ શાંત ચિત્ર નથી, પણ એમ કહી શકાય કે એક સતત બદલાતું ગતિશીલ કેનવાસ છે.
અને આ ફેરફારોને સમજતું વિજ્ઞાન એટલે જીઓમોર્ફોલોજી.
બરાબર. અને આજના આપણા ઊંડાણપૂર્વક વિશ્લેષણનો આધાર છે એન્ડ્રુ ગાઉડી અને હેધર વિલ્સનું પુસ્તક લેન્ડસ્કેપ એન્ડ જીઓમોર્ફોલોજી.
અને મને લાગે છે કે આ વિષયને સમજવો એ માત્ર આપણી જિજ્ઞાસા સંતોષવા માટે નથી.
ના, જરાય નહીં. આપણે જ્યારે પૂર, ભૂસ્ખલન કે પછી દરિયાકિનારાના ધોવાણ જેવી ઘટનાઓ વિશે સાંભળીએ છીએ, ત્યારે એની પાછળ આ જ બધી પ્રક્રિયાઓ કામ કરી રહી હોય છે. સાચી વાત છે. જો આપણે સમજી શકીએ કે નદીઓ કેમ પોતાનો માર્ગ બદલે છે અથવા પહાડો કેમ નબળા પડે છે, તો આપણે વધુ સારી રીતે તૈયાર રહી શકીએ છીએ. આ જ્ઞાન આપણને આબોહવા પરિવર્તનની અસરોને સમજવામાં પણ મદદ કરે છે.
તો આજની ચર્ચાનો હેતુ એ સમજવાનો છે કે આપણી આસપાસના લેન્ડસ્કેપ પાછળ કઈ શક્તિઓનું નાટક ચાલી રહ્યું છે.
બરાબર.
તો ચાલો આ નાટકને સમજીએ. પણ એ પહેલાં, જે દિગ્દર્શકોએ આ જ્ઞાનને પુસ્તક સ્વરૂપે રજૂ કર્યું છે તે લેખકો વિશે થોડું જાણીએ. કોણ છે આ લોકો?
આ લેખકોની જોડી ખરેખર બહુ રસપ્રદ છે. પહેલા છે એન્ડ્રુ ગાઉડી. તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભૂગોળના પ્રોફેસર હતા.
ઓકે.
એમની ખાસિયત મોટા પાયે થતા ફેરફારોને સમજવાની છે, જેમ કે રણપ્રદેશો કેવી રીતે બને છે, આબોહવાની લેન્ડસ્કેપ પર શું અસર થાય છે, અને સૌથી મહત્વનું, માણસો પૃથ્વીને કેવી રીતે બદલી રહ્યા છે.
ઓ, એટલે માનવી અસરો પર એમનું ફોકસ છે.
હા, એન્થ્રોપોસીન એટલે કે માનવ પ્રભાવિત યુગ, આ વિચારને મુખ્ય ધારામાં લાવવામાં તેમનો બહુ મોટો ફાળો છે.
એન્થ્રોપોસીન એટલે કે એક એવો યુગ જ્યાં મનુષ્ય પોતે જ એક ભૂસ્તર શાસ્ત્રીય બળ બની ગયો છે. વાહ, આ વિચાર જ ખૂબ શક્તિશાળી છે. અને બીજા લેખક?
બીજા છે હેધર વિલ્સ. તેઓ પણ ઓક્સફર્ડમાં જ પ્રોફેસર છે, પણ તેમનું ક્ષેત્ર છે બાયોજીઓમોર્ફોલોજી.
બાયોજીઓમોર્ફોલોજી?
હા, મતલબ કે તેઓ સૂક્ષ્મ સ્તરે કામ કરે છે. તેમનું સંશોધન એ વાત પર છે કે જીવંત સજીવો, નાના બેક્ટેરિયાથી લઈને ઝાડના મૂળ અને પ્રાણીઓ સુધી, જમીનના આકારોને કેવી રીતે બનાવે છે અને બદલે છે.
શું વાત કરો છો, આ તો ગજબનું સંયોજન છે. એટલે કે એક લેખક ગ્રહોના સ્તરે લાખો વર્ષોના સમયગાળામાં થતા ફેરફારોને જુએ છે, જ્યારે બીજો લેખક એ જ જમીનના એક નાના ટુકડા પર એક સૂક્ષ્મજીવની અસરને સમજે છે. જાણે એક બાજુ ટેલિસ્કોપ છે અને બીજી બાજુ માઇક્રોસ્કોપ.
તમે બિલકુલ સાચું સમજ્યા. અને આ જ દ્રષ્ટિકોણનું મિશ્રણ આ પુસ્તકને આટલું ઊંડાણ અને વ્યાપકતા આપે છે. તે આપણને શીખવે છે કે પૃથ્વીની વાર્તા મોટા અને નાના બંને સ્તરે એકસાથે લખાઈ રહી છે.
તો આ પુસ્તક આપણને શું કહેવા માંગે છે? એનો મુખ્ય સંદેશ શું છે?
પુસ્તકનો કેન્દ્રીય વિચાર એ છે કે કોઈ પણ લેન્ડસ્કેપને વાંચી શકાય છે.
વાંચી શકાય છે?
હા, જેવી રીતે આપણે કોઈ પુસ્તક વાંચીએ છીએ, તેવી જ રીતે પર્વતો, નદીઓ અને મેદાનો પણ પોતાની વાર્તા કહે છે. આપણે બસ એમની ભાષા શીખવાની જરૂર છે. પુસ્તકનો તર્ક એ છે કે પૃથ્વીની સપાટી સ્થિર નથી, પણ એક અત્યંત જટિલ અને ગતિશીલ સિસ્ટમ છે.
અને બધું એકબીજા સાથે જોડાયેલું છે.
બિલકુલ, બધું જ.
લેન્ડસ્કેપને વાંચવું, આ વિચાર જ કેટલો રોમાંચક છે. તો આ પુસ્તક આપણને આ ભાષા કેવી રીતે શીખવે છે?
તે આપણને એક સફર પર લઈ જાય છે, અને આ સફર પૃથ્વીના પેટાળમાં રહેલી આગથી શરૂ થાય છે.
ઓકે.
ત્યાંથી ઉદ્ભવતા આંતરિક બળો, જેમ કે ટેક્ટોનિક પ્લેટ્સ, હિમાલય જેવા પર્વતોનું નિર્માણ કરે છે. આ વાર્તાનો પહેલો અધ્યાય છે, લેન્ડસ્કેપનો જન્મ. પછી વાર્તા પૃથ્વીની સપાટી પર આવે છે, જ્યાં સૂર્યની ઉર્જાથી ચાલતા બાહ્ય બળો, પાણી, બરફ અને પવન આ પર્વતોને કોતરવાનું અને ઘડવાનું કામ શરૂ કરે છે.
અને અંતે?
અને વાર્તાના અંતિમ અધ્યાયમાં બે નવા અને સૌથી શક્તિશાળી પાત્રો આવે છે, જીવસૃષ્ટિ અને મનુષ્ય.
મને લાગે છે કે આ આંતરિક અને બાહ્ય બળો વચ્ચેનો સંઘર્ષ જ આખી વાર્તાનો સાર છે, જાણે એક સતત ચાલતી લડાઈ.
હા, કહી શકાય.
પૃથ્વીનું પેટાળ પર્વતોને ઉપર ધકેલે છે અને સૂર્યની શક્તિ તેને નીચે ઘસવાનો પ્રયત્ન કરે છે. આ તો એક મહાકાવ્ય જેવી વાત છે જે લાખો વર્ષોથી ચાલી રહી છે.
બિલકુલ, અને આપણે પૃથ્વીના નિર્માણનું મહાકાવ્ય કહી શકીએ. ચલો આ લડાઈના મુખ્ય યોદ્ધાઓને સમજીએ.
ચાલો.
સૌથી પહેલા આવે છે એન્ડોજેનેટિક, એટલે કે આંતરિક બળો,
જે અંદરથી આવે છે.
હા, જે પૃથ્વીના ગર્ભમાંથી શક્તિ મેળવે છે. આનો મુખ્ય સ્ત્રોત છે પ્લેટ ટેક્ટોનિક્સ. પૃથ્વીની સપાટી અલગ અલગ પ્લેટોમાં વહેંચાયેલી છે, જે ગરમ મેન્ટલ પર તરી રહી છે. જ્યારે બે પ્લેટ ટકરાય છે ત્યારે જમીન ઉપર ધકેલાય છે અને હિમાલય જેવી પર્વતમાળા બને છે. આ બળો ભૂકંપ અને જ્વાળામુખી પણ લાવે છે. ટૂંકમાં આ બળો લેન્ડસ્કેપ બનાવવા માટેનો કાચો માલ,
એટલે કે ઊંચાણવાળી જમીન.
હા, ઊંચારારી જમીન તે તૈયાર કરે છે.
ઓકે, તો સ્ટેજ તૈયાર થઈ ગયો, પર્વતો બની ગયા. હવે એ શક્તિઓ આવે છે જે આ પર્વતોને શિલ્પની જેમ ઘડવાનું શરૂ કરે છે, બરાબર?
હા, હવે આવે છે એક્ઝોજેનેટિક, એટલે કે બાહ્ય બળો જે સૂર્યની ઉર્જાથી ચાલે છે, અને તેમનું પહેલું હથિયાર છે વેધરિંગ.
વેધરિંગ
એટલે કે ખડકોને તોડવાની ક્રિયા. મોટા પથ્થરોને નાના ટુકડાઓમાં તોડ્યા વગર આગળનું કામ થઈ જ શકે નહીં.
પણ એક મજબૂત પથ્થર તૂટે કેવી રીતે?
તેના ઘણા રસ્તા છે. એક છે ભૌતિક વેધરિંગ. કલ્પના કરો કે પથ્થરની તિરાડમાં પાણી ભરાય છે,
બરાબર?
રાત્રે ઠંડીમાં તે પાણી બરફ બની જાય છે. પાણી જ્યારે બરફ બને ત્યારે તે ફેલાય છે અને તે તિરાડને વધુ પહોળી કરે છે. વર્ષો સુધી આમ થવાથી પથ્થર તૂટી જાય છે.
ઓકે.
બીજું છે રાસાયણિક વેધરિંગ, જેમાં વરસાદનું સહેજ એસિડિક પાણી ચૂનાના પથ્થરને ધીમે ધીમે ઓગાળી નાખે છે. અને ત્રીજું જૈવિક વેધરિંગ, જેમાં ઝાડના મૂળ પથ્થરની અંદર ઉતરીને તેને ફાડી નાખે છે.
એટલે કે એકવાર પથ્થર તૂટીને નાના ટુકડાઓમાં ફેરવાઈ જાય, પછી અસલી શિલ્પકારો પાણી, બરફ અને પવન પોતાનું કામ શરૂ કરે છે.
એકદમ સાચું. અને આ શિલ્પકારોમાં સૌથી શક્તિશાળી અને સર્વવ્યાપી છે નદીઓ, જેને આપણે ફ્લુવિયલ સિસ્ટમ્સ કહીએ છીએ. નદી માત્ર પાણીનો પ્રવાહ નથી, તે પોતાની સાથે રેતી, કાંકરા અને પથ્થરોનું આખું લશ્કર લઈને ચાલે છે. આ લશ્કર એક પ્રવાહી સેન્ડપેપરની જેમ પર્વતોને ઘસે છે અને ઊંડી વી આકારની ખીણો કોતરે છે. અમેરિકાની ગ્રેન્ડ કેન્યોન આનું સૌથી ભવ્ય ઉદાહરણ છે, જેને કોલોરાડો નદીએ લાખો વર્ષોમાં કોતરી છે.
હું સમજો, એટલે જ્યાં પાણી પ્રવાહી સ્વરૂપમાં છે ત્યાં નદીઓ કામ કરે છે. પણ હિમાલય જેવા ઊંચા અને ઠંડા પ્રદેશોનું શું? શું ત્યાં બધી પ્રક્રિયા અટકી જાય છે, કે પછી બરફ પોતે જ કોઈક રીતે જમીનને આકાર આપે છે?
ખૂબ સારો પ્રશ્ન છે. ત્યાં બરફ પોતે જ એક શક્તિશાળી શિલ્પકાર બની જાય છે. હિમનદીઓ એટલે કે ગ્લેશિયર્સ,
બરફની નદીઓ.
હા, બરફની ધીમી ગતિએ વહેતી નદીઓ. તે પોતાના વજન અને ગતિથી પર્વતોને ઘસે છે અને પહોળી યુ આકારની ખીણો બનાવે છે. જો તમે ક્યારે યુરોપના આલ્પ્સ કે આપણા હિમાલયના કેટલાક વિસ્તારોમાં જાઓ તો ત્યાંની પહોળી ખીણો અને તીક્ષ્ણ શિખરો એ બધું હિમયુગમાં હિમનદીઓએ કરેલા કામની નિશાની છે.
અને રણપ્રદેશમાં જ્યાં પાણી અને બરફ બંને નથી, ત્યાં
પવન જ રાજા હશે. હા, રણ જેવા સૂકા પ્રદેશોમાં પવન મુખ્ય ભૂમિકા ભજવે છે. આ પ્રક્રિયાને એઓલિયન પ્રોસેસ કહેવામાં આવે છે.
એઓલિયન?
હા, પવનના ગ્રીક દેવતા એઓલસના નામ પરથી. પવન રેતીના કણોને ઉડાડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે, જેનાથી રેતીના વિશાળ ઢગલા બને છે. તે પથ્થરો પર રેતીનો મારો ચલાવીને તેને વિચિત્ર આકારોમાં કૂતરે છે.
આપણે અત્યાર સુધી જે પણ વાત કરી, નદીઓ, હિમનદીઓ, પવન, એ બધી કુદરતી શક્તિઓ છે જે લાખો વર્ષોથી કામ કરી રહી છે. પણ મને લાગે છે કે છેલ્લા કેટલાક સમયથી આ રમતમાં બે નવા અણધાર્યા ખેલાડીઓ આવ્યા છે.
હા, અને અહીંથી આ પુસ્તક ખરેખર આધુનિક અને મહત્વપૂર્ણ બને છે. પહેલો નવો ખેલાડી છે જીવન પોતે.
જીવન?
હા, બાયોજીઓમોર્ફોલોજી એ સમજાવે છે કે જીવંત સજીવો નિષ્ક્રિય નથી, તે સક્રિય રીતે જમીનને આકાર આપે છે.
શું વાત કરો છો? એક નાનું પ્રાણી કે છોડ પૃથ્વીની સપાટીને કેવી રીતે બદલી શકે?
વિચારો, બીવર નામનું પ્રાણી નદી પર બંધ બાંધે છે અને આખા વિસ્તારનો પાણીનો પ્રવાહ અને ભૂગોળ બદલી નાખે છે.
ખરેખર
પરવાળાના ખડકો એટલે કે કોરલ રીફ્સ દરિયામાં લાખો નાના જીવો દ્વારા બનાવવામાં આવે છે, જે આખા ટાપુઓનું નિર્માણ કરે છે. જંગલોના ઝાડ જમીનને પકડી રાખીને ધોવાણ અટકાવે છે.
ઉદયના રાફડા પણ
જમીનની રચના બદલી નાખે છે. જીવન અને જમીન વચ્ચે સતત સંવાદ ચાલતો રહે છે.
આ તો અદ્ભુત છે. અને બીજો નવો ખેલાડી જે કદાચ સૌથી શક્તિશાળી અને ચિંતાજનક છે, આપણે મનુષ્યો.
બરાબર. અને તે છે એન્થ્રોપોસીન. આજે મનુષ્ય પૃથ્વી પરનો સૌથી મોટો જીઓમોર્ફિક એજન્ટ બની ગયો છે.
સૌથી મોટો?
હા. એક મિનિટ માટે વિચારો, આપણે ખાણકામ દ્વારા આખા પર્વતોને ખસેડી રહ્યા છીએ, શહેરીકરણ દ્વારા વિશાળ જમીનને કોન્ક્રીટથી ઢાંકી રહ્યા છીએ, બંધ બાંધીને નદીઓના હજારો વર્ષ જૂના પ્રવાહને રોકી રહ્યા છીએ. પુસ્તક એક ચોંકાવનારી હકીકત રજૂ કરે છે. આજે મનુષ્યો દ્વારા થતું માટી અને પથ્થરોનું સ્થળાંતર પૃથ્વીની તમામ નદીઓ દ્વારા થતા કુદરતી સ્થળાંતર કરતા પણ વધારે છે.
એક મિનિટ, તમે એમ કહી રહ્યા છો કે આપણો એક બુલડોઝર ભૂસ્તરશાસ્ત્રીય દ્રષ્ટિએ હિમનદી જેટલો શક્તિશાલી બની ગયો છે? આ સાંભળીને થોડું ડરામણું લાગે છે.
તે ડરામણું છે, પણ તે આપણી વાસ્તવિકતા છે. અને આ જ સમજ આપણને વધુ જવાબદાર બનવા માટે પ્રેરણા આપે છે.
આ બધી ઊંડાણપૂર્વકની ચર્ચા પછી જો આપણે આ પુસ્તકના મુખ્ય સંદેશાઓને તારવવા હોય તો તે કયા હશે?
મને લાગે છે કે ત્રણ મુખ્ય વિચારો છે જે આપણે સાથે લઈ જવા જોઈએ. પહેલો, લેન્ડસ્કેપ્સ એકબીજા સાથે જોડાયેલી ગતિશીલ સિસ્ટમ છે. કશું પણ અલગ નથી. હિમાલયમાં થતો વરસાદ બાંગ્લાદેશમાં પૂર લાવી શકે છે.
બરાબર.
દરેક ક્રિયાની પ્રતિક્રિયા હોય છે.
અને બીજો વિચાર સમય વિશે હોવો જોઈએ, નહીં?
હા, બીજો વિચાર છે ભૂસ્તરશાસ્ત્રીય સમયની વિશાળતા, જેને ડીપ ટાઈમ કહેવાય છે. આપણે જે પર્વતો અને ખીણો જોઈએ છીએ તે લાખો વર્ષોની ધીરજનું પરિણામ છે. આ સમજ આપણને નમ્રતા અને પ્રકૃતિ પ્રત્યે ઊંડો આદર શીખવે છે. આપણું જીવનકાળ આ વિશાળ સમયરેખા પર માત્ર એક ટપકું છે.
અને ત્રીજો, જે આપણે હમણાં ચર્ચા કરી.
બરાબર. ત્રીજો અને સૌથી મહત્વનો સંદેશ છે, માનવ હવે મુખ્ય ભૂસ્તરશાસ્ત્રીય બળ છે. આપણે હવે માત્ર પૃથ્વીના મુસાફરો નથી, આપણે ડ્રાઇવિંગ સીટ પર આવી ગયા છીએ. આપણા નિર્ણયો, આપણી ટેકનોલોજી અને આપણી જીવનશૈલી આવનારા હજારો વર્ષો માટે પૃથ્વીનો ચહેરો નક્કી કરશે.
પુસ્તકમાં કેટલાક એવા વિચારો છે જે ખરેખર મનમાં રહી જાય છે. એક વિચાર છે કે લેન્ડસ્કેપ એક ઐતિહાસિક દસ્તાવેજ છે. આનો શું અર્થ થયો?
આનો અર્થ એ છે કે એક તાલીમ પામેલી આંખ માટે દરેક લેન્ડસ્કેપ એક ખુલ્લું પુસ્તક છે.
એટલે કે
યુ આકારની ખીણ જોઈને તે કહી શકે છે કે અહીં લાખો વર્ષો પહેલા હિમનદી હતી. નદી કિનારા પર માટીના અલગ અલગ સ્તર જોઈને તે ભૂતકાળમાં આવેલા પૂરોનો ઇતિહાસ વાંચી શકે છે. ખડકોના પ્રકાર પરથી તે જાણી શકે છે કે અહીં ક્યારેક સમુદ્ર હતો. તે ભૂતકાળને વર્તમાનમાં જોવાની કળા છે.
આ તો ખૂબ જ સુંદર વિચાર છે. અને બીજો એક વિચાર જે મને ખૂબ ગમ્યો, તે આ બધી પ્રક્રિયાઓનો સાર છે. પૃથ્વીની સપાટી પરનો મૂળભૂત સંઘર્ષ પર્વતો બનાવતી ટેક્ટોનિક શક્તિઓ અને તેને તોડતી ધોવાણની શક્તિઓ વચ્ચે છે.
હા, આ એક વાક્યમાં આખી જીઓમોર્ફોલોજી સમાઈ જાય છે. એક તરફ પૃથ્વીની આંતરિક ગરમી જે પર્વતોને ઊંચા કરે છે,
અને બીજી તરફ સૂર્યની શક્તિ જે પાણી, પવન અને બરફ દ્વારા તેને સતત નીચે લાવવાનો પ્રયાસ કરે છે.
બિલકુલ. આ શાશ્વત સંઘર્ષ જ પૃથ્વી પરના તમામ સુંદર અને વૈવિધ્યસભર લેન્ડસ્કેપને જન્મ આપે છે.
અને છેલ્લો વિચાર, જે આપણી પેઢી માટે ચેતવણી જેવો છે, એન્થ્રોપોસીનમાં પાવડો, હળ અને બુલડોઝર નદીઓ અને હિમનદીઓ જેટલા શક્તિશાળી ભૂસ્તરશાસ્ત્રીય બળો બની ગયા છે.
આ કોઈ કવિતા નથી, આ એક વૈજ્ઞાનિક હકીકત છે. આ વાક્ય આપણને યાદ અપાવે છે કે આપણી ટેકનોલોજી હવે માત્ર પર્યાવરણ પર અસર નથી કરતી, પણ તે પોતે જ એક ભૂસ્તરશાસ્ત્રીય પ્રક્રિયા બની ગઈ છે.
આ બધું જાણવું રસપ્રદ છે, પણ સામાન્ય જીવનમાં આ જ્ઞાનનો શું ઉપયોગ છે?
તેના ઘણા વ્યવહારુ ફાયદા છે. દાખલા તરીકે, કુદરતી આફતોનું સંચાલન.
કેવી રીતે?
જીઓમોર્ફોલોજીના જ્ઞાનથી આપણે જાણી શકીએ છીએ કે કયા પહાડી ઢોળાવ પર ભૂસ્ખલનનું જોખમ વધારે છે, અથવા નદીના કયા વિસ્તારમાં પૂર આવવાની સંભાવના વધુ છે. આ માહિતીના આધારે આપણે ઘર ક્યાં બનાવવા, રસ્તા ક્યાં બનાવવા તે અંગે વધુ સારા નિર્ણયો લઈ શકીએ છીએ.
અને વિકાસના કામોમાં, જેમ કે મોટા પ્રોજેક્ટ્સમાં?
બિલકુલ, ટકાઉ વિકાસ માટે આ જ્ઞાન અનિવાર્ય છે. ખેતી માટે જમીનનું ધોવાણ કેવી રીતે અટકાવવું, નદીઓને કેવી રીતે પુનર્જીવિત કરવી, અથવા મોટા બંધ માટે કઈ જગ્યા ભૂસ્તરશાસ્ત્રીય રીતે સ્થિર અને સલામત છે, આ બધું નક્કી કરવામાં આ વિજ્ઞાન મદદ કરે છે.
સાચી વાત.
તે અંધારામાં તીર ચલાવવાને બદલે સમજી વિચારીને નિર્ણય લેવામાં મદદ કરે છે.
અને મને લાગે છે કે સૌથી મોટો ફાયદો તો આપણા દ્રષ્ટિકોણમાં આવે છે. પ્રકૃતિને જોવાની આપણી રીત જ બદલાઈ જાય છે.
તમે સાચા છો. આ જ્ઞાન પછી જ્યારે તમે કોઈ પહાડી વિસ્તારમાં ફરવા જશો ત્યારે તમને માત્ર સુંદર દૃશ્યો નહીં પણ લાખો વર્ષોનો ઇતિહાસ દેખાશે. દરિયાકિનારો માત્ર રેતીનો ઢગલો નહીં પણ મોજા અને પવનની સતત ચાલતી પ્રવૃત્તિનું જીવંત પ્રદર્શન લાગશે. તે આપણી આસપાસની દુનિયા સાથે આપણું જોડાણ વધુ ઊંડું બનાવે છે.
તો આ સમગ્ર ચર્ચામાંથી સૌથી મહત્વની કઈ વાત આપણે સાથે લઈ જઈ શકીએ?
મારા માટે સૌથી મોટી શીખ લેન્ડસ્કેપ સાક્ષરતા છે, એટલે કે આપણી આસપાસની જમીનને વાંચવાની અને સમજવાની ક્ષમતા. આ ક્ષમતા આપણને ત્રણ બાબતો શીખવે છે. આંતરસંબંધ, બધું જોડાયેલું છે, માપ, સમય અને જગ્યાનું વિશાળ પ્રમાણ, અને છેવટે જવાબદારી,
આપણી ભૂમિકા.
હા, આગ્રહને આકાર આપવામાં આપણી ભૂમિકા.
અને મારા માટે સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે જીવન નાના સૂક્ષ્મ જીવાણુઓથી લઈને મોટા પ્રાણીઓ સુધી પૃથ્વીને આકાર આપવામાં કેટલી મોટી ભૂમિકા ભજવે છે. આપણે ઘણીવાર ભૂસ્તરશાસ્ત્રને એક નિર્જીવ યાંત્રિક પ્રક્રિયા માની લઈએ છીએ, પણ આ પુસ્તક બતાવે છે કે જીવન અને જમીન એકબીજા સાથે કેટલા ઊંડાણથી ગૂંથાયેલા છે.
એકદમ સાચી વાત.
તો આજના વિષય પરથી એક અંતિમ વિચાર શ્રોતાઓ માટે મૂકીએ. જો આપણે મનુષ્યો ખરેખર આ ગ્રહ પરના સૌથી શક્તિશાળી ભૂસ્તરશાસ્ત્રીય બળ બની ગયા છીએ તો આપણે ભવિષ્ય માટે કેવો ઐતિહાસિક દસ્તાવેજ બનાવી રહ્યા છીએ? ભવિષ્યના વૈજ્ઞાનિકો જ્યારે આપણા શહેરોના અવશેષો, આપણા બંધ અને આપણી ખાણોને જોશે ત્યારે તેઓ આપણા સમાજ, આપણી પ્રાથમિકતાઓ અને આપણી બુદ્ધિમત્તા વિશે શું તારણ કાઢશે? ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકતરા ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.